અહીંયા સરસ કે છે, અને એ દ્રવ્ય કર્મ ના ફળ એ ભાવ કર્મ ભૂલ છે ત્યાં સુધી, એનું ભૂલ છે ત્યાં સુધી. એ દ્રવ્ય કર્મ ને કારણે અત્યારે જે વાત ચાલે છે આશ્રવની, આશ્રવમાં દ્રવ્ય કર્મ ને કારણે જ એ ભાવ કર્મ કર્યા કરે છે. મારું છે એ ભાવ કર્મ કરે છે. કારણ શું? દ્રવ્ય કર્મ, પદાર્થ અને પદાર્થ જનિત. પણ એ ભૂલનું નિમિત્ત દ્રવ્ય કર્મની ઉત્પત્તિ થઈ. હા, એ હિસાબે કહે છે કે એને કારણે એનું ફળ એને મળે છે જ્યાં સુધી એ આ દ્રવ્ય કર્મને અને એ જનિત પદાર્થોને પોતાપણાની બુદ્ધિ જ્યાં સુધી માને છે ત્યાં સુધી એનું ફળ શું? ભાવ કર્મ. દ્રવ્ય કર્મને જ્યાં સુધી અથવા દ્રવ્ય કર્મથી ઉત્પન્ન થયેલી સ્થિતિને પોતાપણાની બુદ્ધિ માને છે ત્યાં સુધી આ દ્રવ્ય કર્મનું ફળ શું? ભાવ કર્મ. અને એ ભાવ કર્મ તને નવા કર્મો બાંધીને એ દ્રવ્ય કર્મને મજબૂત કરે છે, ક્યારે એમાંથી છૂટવા દેતા નથી. તો આ આખું સર્કલ ચાલે છે, વિશેષ સર્કલ. તો કે છે આ પ્રકારના બંને પ્રકારના કર્મોથી જીવ ઢંકાયેલો છે. એટલે ઉપમા આપે છે કે સરોવરમાં નેકનું પાણી ચાલુ હોય ત્યાં સુધી તળાવ સુકાય નહીં, સરવાણી ચાલુ હોય ત્યાં સુધી કોઈ કાળે તળાવ સુકાય નહીં, એમ આપણું આ દ્રવ્ય કર્મનો પિંડ કોઈથી ખતમ ન થાય. આ સરસ ચાલુ છે, કોઈથી ખતમ નહીં થાય. એનું કારણ કે પોતે જ નિમંત્રણ છે, જાય છે એના કરતા વધારે આવક છે, જાવક કરતા આવક વધારે. એટલે અહીંયા સર સમજાવે છે કે આ માટે એનો ક્રોધાદીનો ઉપયોગ થાય છે, બધા કસાયનો ઉપયોગ થાય છે, પોતાની મિથ્યાત્મનો ઉપયોગ થાય છે, ઈચ્છાનો ઉપયોગ થાય છે, આ મારાપણાનો ઉપયોગ થાય છે, આ બધું શું થાય છે? તો એ દ્રવ્ય કર્મનો વ્યાપાર ચાલે છે અને એ ભાવ કર્મનું કારણ થાય છે. અને ભાવ કર્મનું પરિણામ દ્રવ્ય કર્મ સિવાય બીજું શું આવે? એટલે એ દ્રઢ થાય, એ બંધનો દ્રઢ થાય છે. આ રીતે જીવનું દ્રઢ બંધન આશ્રવથી અનંતકાળ સુધી અનાદિથી શરૂ થયેલું ક્યારે ખૂટતું નથી, કેમ કે નીકનું પાણી ચાલુ. જો એને સૂકવવું હોય તો નવું પાણી આવતું બંધ થવું જોઈએ. આ પહેલી વસ્તુ. જો મારો દ્રવ્ય કર્મરૂપી પિંડ જે અસત છે, જે મારું સ્વરૂપ નથી, પણ એ પુષ્ટ થયા કરે છે નવા પાણીને કારણે, નવા કર્મને કારણે, જો એને રોકવામાં આવે તો આ કર્મ જેદી તેદી પોતાની સ્થિતિએ ખતમ થયા વિના રહે નહીં. પણ નવા તો કાંઈ બંધાવવાનું કારણ છે. આટલી વાત સમજીને આગળ આ દ્રવ્ય અને ભાવ આ બીજાની અનુબંધ કીધો કેવો થાય છે. તે અત્યારે કર્મ બંધાય છે એનું કારણ દ્રવ્ય કર્મમાં રહેલું મિથ્યાત્વ, એને કારણે થતું ભાવ કર્મ, એને કારણે. આગળ
બસ
ઉદગલના કારણે થતા પરિણામો ઉદગલ જ, જળના કારણે થતા પરિણામ જળ, જળ નિમિત્તથી થતા બધા પરિણામો જળ છે, અને ચેતનના પરિણામો જે થાય તે ચેતન છે. એટલે ચેતનથી જળ થાય અને જળથી ચેતન થાય આવું ક્યારેય બનતું નથી. કેમ કે એક પત્ર આવે છે, એક પરિણામ ઉદવ નવ રૂપ 319 કે એટલામાં છે, બનારસી દાસજીનું હંમેશા કાવ્ય ઉપરનો પત્ર છે, કૃપર કોઈ રીતે ઈષ્ટ નથી. એટલે કર્મના, કર્મથી બંધાયેલ આત્મા કર્મના પરિણામે કરીને રાગાદી ઉત્પન્ન કરે છે. સિદ્ધાંત એ કીધો કે આત્મા કર્મના પરિણામથી બંધાયેલો, અને એ જે કાંઈ કર્મ કરે છે એ બધા કર્મના પરિણામે કરીને કરે છે. પણ શુદ્ધ થયેલો આત્મા આવા પરિણામ કરતો એવા ભાવ કરી શકતો નથી, તે તો પોતાના શુદ્ધ સ્વરૂપે જ રહે છે. એટલે આ જે કાંઈ દ્રવ્યની વ્યવસ્થા કીધી કે ભાઈ જે કાંઈ આત્માની પર્યાય થાય એ કર્મની પર્યાય જળ જ હોય અને ચેતનની પર્યાય ચેતન જ, બંનેના પરિણામો એકપણું પામે નહીં, ત્રણેય કાળ વય ભાવ એ સમજીને કહે છે કે તું જો આમાંથી મુક્ત થઈશ, હું પણ આની માન્યતા તે રાખી છે, એમાંથી જો મુક્ત થઈશ અને જો પોતાના હું મારા કોઈ નથી મારાપણાની બુદ્ધિ છૂટે, પછી જે પરિણામ થશે એ પરિણામ ચેતન, તો એ ચેતનને પુષ્ટ કરશે કે જળને? ચેતનને પુષ્ટ. અને મિથ્યાત્વથી થયેલું પરિણામ જળને પુષ્ટ કરશે કે ચેતન? જળને પુષ્ટ. એટલે અહીંયા એ વાતને સિદ્ધાંતના રૂપમાં મૂકી છે કે આ બધા અચેતન પુદ્ગલ દ્રવ્ય એટલે કર્મ બધા રાગ દ્વેષાદી પરિણામ છે. આગળ પરદ્રવ્ય તરફથી ફરીથી વિચારો શું કીધું છે? પરદ્રવ્યથી સુખી થવાની આશા, જે મિથ્યા છે, બસ આ પોતાની માન્યતા, આશા, પોતાની ઈચ્છા કે પરથી હું સુખી થઉં, ત્યાં સુધી આશ્રવનો માર્ગ તેના માટે, ક્યાં સુધી આશ્રવનો માર્ગ બંધ થતો નથી? ઈચ્છા, પરમાં સુખ બુદ્ધિ, પરમાં હિત બુદ્ધિ, ઈચ્છા તો ઈચ્છાથી અલ્પથી શરૂ થઈ કે આનાથી મને સુખ થાય, આ મારા સુખનું કારણ છે.
સોથી મેળવી આવતો નથી એટલે પરમાં જાય છે, તો જીવ જાય જ નહીં.
અહીંયા જુદું કહે છે,
સોમાં મળતું હોય તો
પરમાં એની જ્યાં સુધી માન્યતા મિથ્યાત્વ ચાલુ રહે છે ત્યાં સુધી સ્વમાં એને સુખ બુદ્ધિ ઉત્પન્ન થતી નથી. આપણે એને ન્યાય આપીએ છીએ કે ના ના, એ તો જાય જ નહીં, એને નથી મળતું, શું કરે બીજું? તો આ કોઈથી બંધ ન થાય આ માર્ગ. આપણે છે ને બચાવ ગોતીએ કે શું થાય, બીજું નથી મળતું એટલે આ જ છે બધું, પરથી સુખ નથી પેલા એવા માની લે. સિદ્ધાંત તત્વ શું કે છે એ તો સમજ, તને લાગે છે કે નથી લાગતું, મને આમ થાય છે કે નહીં પછી વાત. સિદ્ધાંત શું કે છે?
કન્ટિન્યુ નથી મળતું
કે પરમાં સુખ બુદ્ધિ છે ત્યાં સુધી આશ્રવનો માર્ગ અટકતો નથી. આપણે સમજવાનું છે આશ્રવ તત્વ, એ આશ્રવ તત્વ બરોબર ન પકડાય ત્યાં સુધી આશ્રવથી આપણે છૂટવાના કેવી રીતે? અને આશ્રવ છે એ બંધન, એનું પરિણામ બંધ જ છે. જ્યાં સુધી આશ્રવ છે નવ તત્વમાં એનું પરિણામ બંધ છે. તો આશ્રવ શું છે? તો આશ્રવ એ છે કે પરદ્રવ્ય તરફથી સુખી થવાની આશા એ થાય છે કે નહીં પછી વાત છે. ઘણી વાર તો પરદ્રવ્ય મળ્યા પછી કે મારી ઉપાધિ વધી, એ તો દુઃખી થયો એ દેખાતો, પણ આશા હતી એટલે એને આશ્રવ ચાલુ રાખ્યો. અને પછી એમ કે હવે આનાથી કેવી રીતે હું
છૂટી જાઉં, છૂટું પછી છૂટી ન હોય.
એટલી સૂક્ષ્મ વાતને પકડીએ કે જુઓ આ જીવન કર વિચાર તો પામ, કૃપાળુ દેવે કહ્યું છે વિચારની ભૂમિકા કેટલી સ્વસ્થ હોવી જોઈએ જીવની, કે પરથી સુખી થવાનો અમારો વિચાર છે એ વિવેકપૂર્વક નથી, સાચો નથી. ભલે મને અત્યારે પરથી સુખ મળે છે, સુખ મળે અને ન પણ
મળે
મળે, માટે સિદ્ધાંત શું છે? પરથી સુખ ન મળે એટલે એની ઈચ્છા છે એ ખોટી છે. હે જીવ ક્યાં ઈચ્છા હવે, હે ઈચ્છા, ઈચ્છાથી દુઃખનું મૂળ છે, સુખનું કારણ નથી. આપણે એમ સમજીએ છીએ કે ઈચ્છા રાખો કાલ હવારે હરખું બધું થઈ જશે. આપણે ઈચ્છાને સુખનું કારણ માનીએ છીએ. જ્ઞાનીઓ કહે છે કે આવી ઈચ્છા જ્યાં સુધી છે કે પરથી સુખ મળે ત્યાં સુધી આ આશ્રમ નામનું તત્વ જે તારા ખ્યાલમાં આવ્યું નથી, જે જગતની આખી સૃષ્ટિની રચનામાં સંસારની જે કંઈ રચના પરિભ્રમણની છે એમાં આશ્રવ નામનું તત્વ આ જીવમાં છે, નિકમાં પાણી ચાલુ છે, ત્યાં સુધી પૂજગલ દ્રવ્યના પેનરૂપ આ જીવ એનું પરિભ્રમણ એના જન્મ મરણ કોઈ કાળે સમાપ્ત થઈ શકે નહીં. કારણ કે આ તળાવ સુકાવાનું, આ સંસાર ક્યારે સુકાય એ મીરાબાઈ જેવી કહે કે ભવસાગર અબ સુખ ગયા હે ફિકર નહીં મુજે. હવે મને એમાં તરવાની કાંઈ વાંધો નહીં આવે, કારણ કે આ તો તળાવ સુકાઈ ગયું છે, એને પાર કરવામાં શું વાંધો. પણ ચારે બાજુ પ્રવાહ હોય, વેગ હોય, ખબર નથી ક્યારે કેટલું ઊંડું છે, એ શું તરવાનું હતું?
એટલે મીરાને તો સાઈક સંકેત છે, એ બેઝ ઉપર બોલી શકે.
આપણે સાઈક સંકેતની ચર્ચામાં ન પડી, પણ મીરાને પરથી સુખ નથી, એક સ્થિતિ એની આશ્રવ ભાવમાંથી એ નીકળી ગયા. આપણને સંસાર આપણો સુકાયેલો નથી, લીલો સમજે એટલું જ નહીં, પણ સંસારને લીલો કરવા માટે ચારે બાજુ પાણીના ધોધ કુટુંબની નીક, સ્વજનોની નીક, માલાઓની નીક, મિત્રોની નીક, પરિગ્રહની નીક, સંગ્રહની નીક, આ બધા આશ્રવના દ્વારો મોકળે મને ખુલ્લા કર્યા છે, આમાં લીધું છે અને ધોધ બંધ પાણી આવે છે અને એને સુકવવાનો પ્રયત્ન તો ક્યારેક એમ કે હું દેરાસર ગયો હતો ને ક્યારેક વંદન કર્યા ને ક્યારેક સામાયિક કરી. ભાઈ તું જે કરસ એ તો એ ટીપું માંડ સુકાઈ જશે, એટલા જેટલું છે, બાકી કાંઈ તું આમાં કરતો નથી. એટલી સરસ વાતને પકડવી જોઈએ, તત્વને તો હંમેશા પકડ, પછી પુરુષાર્થ સાચો જાગે, સરખો જાગે. ત્યાં સુધી આ અવળી મતી ક્યાંય જીવને, અને પછી પાછો ખોટે ખોટા ઊંધા પ્રયત્નો કર્યા કરે, એમાંથી નવરો નથી. પરદ્રવ્ય તરફથી સુખી થવાની આશા કે દુઃખી થવાનો ભય, કેમ કે ભય છે ત્યાં સુધી ક્રોધના પરિણામ છે, માયાના પરિણામ છે, દ્વેષના પરિણામ છે. એકેય નહીં, કોઈ મારું ભલું ન કરી શકે ને કોઈ મારું, આ બરોબર સમજાય છે? કોઈ આશા પણ ન જોઈએ અને કોઈ પણ પ્રકારનો ભય પણ ન જોઈએ. હવે આ બધા શું કરીએ કે આ બધું કરવું પડે છે, બધે ભવિષ્યમાં શું થાય, આપણે એકલા પડે તો કોણ આપણને બચાવે, આ શું છે? ભય છે. અને અત્યારે જેમ ઉંમર વધે ને એમ આશા ઓછી થાય અને જેમ નાનો હોય એમ એને આશા વધારે હોય, એ ભયની હાડેબાડ ન કરે કે ભલે ગમે તે થાય હું આ કરીશ એટલે કરીશ, આશામાં એ બધા પ્રયત્નો કરે. પછી 85 ઉપર જાય એટલે સ્વસ્થ રહીએ કે જુએ કે આશા છે પણ સાથે જોખમ કેટલું છે બે જુએ, અને પછી 60 ઉપર જાય એટલે આશા ઓછી છે. હવે આમાંથી કઈ હક કરવા છે નહીં, પણ વધે શું? બધી પ્રવૃત્તિ પછી ભય ને આધારે થાય. મારાથી કોઈ, અરે કોઈ તારું કઈ કરી શકે નહીં. ચિંતા કર્મા હું આમ થઈશ તો તારા કર્મ જ તને દુખી કરે, બાકી બીજો કરે? હજી આપણે ખાટલે પડીએ તો પણ ખાટલે પડી કર્મ પાડશે કે કોક પાડશે? બે વાત બરોબર સમજાઈ જાય, વાત સાદી છે, ઝાઝી ચર્ચા કરવાની જરૂર નથી. પરદ્રવ્યથી સુખી થવાની આશા કે દુખી થવાનો ભય, જ્યાં સુધી આ જીવ રાખે. મનુભાઈ, ત્યાં સુધી આશ્રવનો માર્ગ બંધ થતો નથી. અને આશ્રવનો માર્ગ હોય એ મોક્ષે જાય ખરો. આશ્રવનો માર્ગ તો બંધના પરિણામની પરંપરા ચાલુ છે. આશ્રવનો માર્ગ એટલે બંધની પરંપરા ચાલુ છે. એમાં એને કહ્યું છે કે આ જે આશા છે એ શેની છે? સ્ત્રી, પુત્ર, પતિ, ધન, ધાન્ય, માન, યશ આદિથી સુખી થવાની આશા. અને ભય શેનો છે? અનુકૂળતા, પ્રતિકૂળતા, આ બધી ખેદ, શોક થવો, રાગ દ્વેષની લાગણી છે. આ બધી ભય, આ બધા કર્મને આવવાના આશ્રવ. હવે આપણી જ્યાં સુધી આ લાગણીઓ હોય, આશાની કોઈ પણ સ્વરૂપમાં કે ભયની કોઈ પણ સ્વરૂપમાં, તો એ ત્યાં સુધી આપણે કયા ભાવમાં છીએ? આશ્રવ. આશ્રવનું શું પરિણામ થાય? હવે હું એક ધર્મ ક્રિયા કરું છું કે આ તપ કરવાથી મને આ ફળ મળશે. શું થયું? આશા.
એ તો નિયાણું કીધું
ને, આશા થઈ ને, નિયાણું પછી બધા શબ્દો તો પછી આવશે. એ બધા શાસ્ત્રીય શબ્દો, પેલા આશા થઈ ને કે આ હું કરીશ તો મને આ ફળ, એક સામાયિકનું ફળ આટલું, એક આનું ફળ આટલું, મને ઘણી કેલ્ક્યુલેશન કરીને કેટલા સાગરો પગનું આયુષ્ય જાય, કેટલા પલ્લીઓ પગનું તૂટે. આ આશા પ્રવૃત્તિ કરી ધર્મની, પરિણામ આશરો થયો કે બંધ આશરો, અને પરિણામ બંધ આવ્યું કે મુક્તિ? તો સૌ સાધન ખ્યાલ આવે. અને આ બધા ભય છે, ભયના કારણે કહ્યું. આમ જઈશ માટે ચાલો માત્ર ધર્મ કરી લે, મને આ ભય લાગે છે એમ કહ્યું કે આટલું આઈંદિલ કર એટલે તને આ ભય, આ યોગની ક્રિયા કર એટલે શરીરના દુખાવા મટી જશે. ભયને કારણે કરેલી ક્રિયા, ઓલી આશાને કારણે, હવે ભયને કારણે. મૃત્યુંજયના જાપ કર અને 1,00,000 જાપ કરાવ તો તારું આટલું આયુષ્ય વધે. આ બધી અનેક પ્રકારની ગણી જે હોય તે, પણ એને એ બધી ક્રિયા પાછળ શું કામ કરે છે? ભય. ભય છે. ભયથી કરેલું કાર્ય એ કયો પ્રકાર છે પ્રવૃત્તિનો? આશ્રવનો છે કે સંવરનો છે? આશ્રવ. તો આશ્રવનો પ્રકાર પ્રવૃત્તિનો હોય તો પરિણામ શું થાય? આ સ્પષ્ટ આટલી વાત ત્યાં કરે છે. આગળ પ્રતિકૂળ પણ
સુખને બદલે દુઃખદાયી થાય તે વસ્તુ બની રહે તો પણ પાપના ઉદયે તેને અશાંતિ નું કારણ થાય. આમ બધું પ્રત્યક્ષ અનુભવાય સમજાય તેવી કારણ સત્તા
નવા નવા વિચારોના પુરલિંગો આચાર્યશ્રી આશ્રવ ભાવનામાં આપે છે. અહીંયા ફરી બીજી એક નવી વાત મૂકી, આત્મામાં પણ શુભ પરિણામ એ સુખ નથી. લક્ષ્ય બરોબર જવું છે કે શુભ પરિણામે જીવ ઉત્પન્ન, જીવ પુણ્ય ઉત્પન્ન કરે છે, એ પુણ્ય પણ આશ્રવ છે. અને જીવ આત્મામાં હોવા છતાં આત્માના પરિણામ કરવાની બદલે શુભ પરિણામો અને શુભના પૂતગલો જે છે એ પુણ્યવાળા એ બધા ફરી આપ્યા છે. કયા કયા આપ્યા છે? સ્ત્રી પુત્ર પતિ ધન લાજ આબરુ વગેરે બધા આ સુખના કારણો એને થાય છે. એ ક્યાં સુધી સુખના કારણ થાય છે? જેવું પુણ્યનું બળ ખૂટી ગયું તો એ જ હામાં થાય. કઈ બીજા આવે? ચંદ્રકાંત, આપણને દુઃખ દેવા માટે તરફ બીજા નથી આવતા, જે છે એ જ હામાં થાય. કારણ શું થયું?
પુણ્ય
તો કે આ તને મળ્યું, એ પુણ્યના યોગથી મળ્યું હતું, પણ એનું પુણ્ય બળ ઓછું થઈ ગયું. જે લક્ષ્મી આવી હતી હવે ચાલી ગઈ, જે માન મળ્યું હતું એ હવે ગયું. હવે કોઈ હામું જોયું તો પૂછતું નથી. પેલા બધા સલામ કરતા હતા, ભાઈ આ કે છે આ બધું એ પુણ્ય ન હોય તો જે પોતાની પાસે અનુકૂળ હોય એ પણ ચાલ્યા જાય, અથવા પ્રતિકૂળપણે પરિણમે ને સુખને બદલે, સુખને બદલે દુઃખદાયી કોણ થાય? તો એ નહીં સાધક. જે સુખનું કારણ હતા એ દીકરો જ દીપડો બને, એટલે બહાર તે ન આવે. આ તો પછી વાત થઈ, પણ અહીંયા સમજવાનું પુણ્ય એ પણ એક આશ્રવ છે. એટલે શુભ પરિણામોમાં જીવ પડે અને એમ થાય કે આ બધું, તો કે શુભ પરિણામ પણ કર્મ, શુભથી પુણ્યની પ્રાપ્તિ જે થશે તે પુણ્ય શુદ્ધિ જ રહેશે. અને પછી તો પાપનો ઉદય જેવો થયો, પુણ્યનો ઉદય સમાપ્ત થાય તો પાછો કયો આવે?
પાપનો ઉદય.
તો આ તો જીવે કોકોક વાર અંધરાધાર પાપ કરીને પૈસો મેળવ્યો હોય અને પછી ચકલાને ચણ નાખીને થોડુંક પૂન કર્યું હોય, હવે એ પૂન પાછું આવ્યું અને એને કારણે જરાક થોડો ઘણો લાભ થયો, તો એ પૂન ટકે કેટલું?
ચકલા
પૂરું થઈ ગયું, તો પાછો ઉદય શરૂ થાય પાપનો. એ કરવા માટે જે પાપ કર્યા હતા એનો, તો કે છે કે પાપનો ઉદય થાય તો તેને અશાંતિનું જ કારણ થાય. આમ બધું પ્રત્યક્ષ અનુભવાય સમજાય એવી વાત છે, છતાં આ જીવ સમજવા પ્રયત્ન કરતો
તૈયાર નથી.
આખી સાધના વિચારની છે કે બીજી? પોતાની માન્યતા, પોતાનો અભિપ્રાય, પોતાની સમજણ એ ફેર કરવાની છે કે ભાઈ હું અત્યાર સુધીની અશુભની વાત કરી, હવે એને શુભની વાત કરી, કે શુભથી બધું સરસ થશે, શુભ કાર્યો કરાવીને આમ કરો તેમ કરો બધું થશે, પણ એ પુણ્યનો ઉદય પાછો જશે ત્યારે પાછો ઉદય તો પાપનો રહેશે. કેમ કે અનાદિથી પાપના ઉદયમાં છે, મિથ્યાત્વ ગયું નથી ત્યાં સુધી, પાપ તો ચાલુ જ છે. આ વચમાં પુણ્યના ઝબકારા લેરખીઓ એ સરસ મજાની મળી ગઈ. એમ આ જીવને આ જન્મની અંદર, હવે અનંત આપણું કાળનું, અનંત કાળનું જન્મ આનો આપણી યાત્રા વિચાર કરીએ, એમાં અત્યારે એમ થાય કે સંજોગો બહુ સારા છે, 65% સુખી છીએ, ઘર બાર ઘરના ઘર છે, પડીમાં નળ છે, બહુ સારું છે. તું પાંચ પચી વર્ણો વિચાર કરમાં, તારી યાત્રા કેટલી છે?
અનંતની.
એ અનંતની અંદર આ પુણ્યનો ઉદય તને થોડા પાંચ પચી વર્ણ માટે દેખાય છે, અને એના આધાર ઉપર તું વિચાર કર તો કે જે પાપનો ઉદય થશે એટલે એને આ જીવ ચાલ્યો જશે, ત્યારે એને છેલ્લે ખ્યાલ આવશે કે મરીને ક્યાં જઈશ. તો જાણે છે કે સ્વર્ગ લોકમાં આપણી સીટ રિઝર્વ નથી, છાપામાં ભલે લખે સ્વર્ગવાસી થયા. આ તો અંદરથી જાણે છે, એટલે મરતી વખતે તો બરોબર જ્ઞાન થઈ જાય છે કે આપણા લખણ બધા અત્યાર સુધી જે મેં લોકોને દેખાડવા જુદા કર્યા, પણ મેં જે ધંધા કર્યા છે એ તમામ ધર્મની વિરુદ્ધના જ કર્યા છે, અને એનું પરિણામ સદગતિ કે દુર્ગતિ. તો પોતે ક્યાં જવાનો છે એનો ભાસ થાય, અને એમ થાય કે આ જો જન્મ ચૂકી ગયો તો ફરીથી અનંતમાં ચાલ્યો જઈશ તો આ તિરેન્જમાંથી કોણ બહાર કાઢશે, એકેન્દ્રિયમાં જઈશ તો યુગોના યુગો સુધી અંદર જશે એકેન્દ્રિયમાં કોણ બહાર કાઢશે. આ જીવ જ જાય છે ને, બીજો તો નથી જતો ને પાછો. આ જીવની ગતિ, આ જીવનું કર્મનું આવાગમન, આની પોતાને સમજ છે. એટલે જ્ઞાની કહે છે કે તું આ બધું કરે છે, તું ચર્માવર્તમાં છો. આખો હરિભદ્ર સુરેશ્વરજીએ યોગ દ્રષ્ટિ સમુચયની અંદર એક જબરદસ્ત દ્રષ્ટિ આપી કે હે જીવ, તું અનંત પુદગલ પરાવર્તનમાંથી નીકળીને ચર્માવર્તમાં, એટલે તારું આ પરિભ્રમણનું આવર્તન, આ સર્કલ છેલ્લું છે. ચર્માવર્ત છેલ્લું છે. ચરમ પ્રવૃત્તિકરણમાં તું છો, એટલે જે પ્રવૃત્તિ થાય છે એ છેલ્લી છે. ઉદાહરણ આપ્યું છે કે તપેલા લોઢા ઉપર પગ મુકાતો હોય કેવો મુકાય? હા, છેલ્લો છે, છેલ્લી હોય એ પાપ પ્રવૃત્તિ, એમાં લખ્યું છે છેલ્લું છે. એની અંદર તું જિનેશ્વરનો સત્પુરુષોનો સન્માર્ગનો આશ્રય લઈને તું જો સમ્યક દર્શન, એટલે મિથ્યાત્વનો બંધ તોડી નાખીશ, જે આ અનંતકાળ રખડાવે છે મિથ્યાત્વ, એને જો તોડી નાખીશ, ગ્રંથિ ભેદ કરી લઈશ, તો તારું આ ચરમ પૂજગલા પરવર્તનનું પરિણામ શું આવશે? અર્ધ પૂજ્ય. એ તો વધારે વધારે, બાકી તો તને તે ભવે પાંચ પંદર ભવે મોક્ષ થાય એ નિશ્ચિત છે. કેમ કે મિથ્યાત્વ નામનો અનંત અનુબંધનું કારણ તૂટી ગયું. તને સંસારમાં રખડાવનાર અને આશ્રવની પરંપરા કરાવનાર કોઈ કારણ રહ્યું જ નહીં, તો પછી તારો સંસાર ટકી શકશે જ નહીં. માટે જ્ઞાનીએ કીધું કે આ ચરમ પુદગલ પરાવર્તન છે, અને એમાં જો તું આટલો પુરુષાર્થ કરી દે સમજીને, તો આ તારા માટે અર્ધ પુદગલ પરાવર્તનમાં જવાનું છે. પણ એ મનુષ્ય સ્થિતિમાં આવીને, ચરમ પુદગલ પરાવર્તનમાં આવીને ન ગયો તો તો આ કઈ ચરમ નથી, તો ફરી પાછું અનંત શરૂ થાય છે. ખ્યાલ પડે કે તારું ચરમ ક્યારે છે? તું ક્રોસ કરતો, એટલે કૃપણદેવ લખ્યું કે કરેડિયા કરીને એ આગળ જાય છે. પણ આ કબડીના દાવની અંદર શું કરે? પાટાને અડવા માટે એ તું આ મિથ્યાત્વને સમય કરતોમાં પાટાને અડી એક વાર ઓળંગી જા, ઓળંગી જા, તો પછી તને અનંત સંસાર કરાવનાર તત્વ મિથ્યાત્વ જેને કારણે આ આશ્રવ સંવર થાય એ કાંઈ રહેશે? શુભાશુભનું કોઈ કારણ રહેશે? અદભુત વાત જ્ઞાનીઓ મૂકી છે. એટલે આ કહે છે કે આ જીવ, એટલે હવે અહીંયા જવાબદાર આપે છે કે પાપના ઉદય તો અશાંતિનું જ કારણ થાય, માટે પુણ્ય પણ પરદ્રવ્ય છે, દગો દેનાર છે, નાશ પામે તેવું છે, તેનો પણ ત્યાગ કરી કોઈ દિવસ શું કરવાનું? કોઈ દિવસ નાશ ન પામે તેવું સ્થાયી પરિણામે સદા શાંતિ આપનાર આત્મિક સુખ તે જ સાચું સુખ છે. તે સમજવા કે મેળવવા, સર્વ પરદ્રવ્યનો ત્યાગ કરવા આ જીવ કેમ તૈયાર થઈ શકે? આત્મિક સુખ મેળવવું હોય તો એની શરત શું? સર્વ પરદ્રવ્યનો ત્યાગ કરવો પડે. આશાથી કે ભયથી? એ પરદ્રવ્ય કાં તો શુભ રૂપે છે અને કાં તો અશુભ રૂપે છે. શુભ રૂપે હોય તોય બંધ છે, આશ્રવ છે. અશુભ રૂપે હોય તોય આશ્રવ છે અને આશ્રવનું પરિણામ બંધ. આ સમજાય એવી, અનુભવમાં આવે એવી વાર્તા છે. તો આવી શાંતિ જેમાં કદાપી પરિણામ સદા શાંતિ નુરીએ, એ જ સાચું સુખ. માટે પરદ્રવ્યનો ત્યાગ, પરદ્રવ્યનો ત્યાગ કરવો એટલે ફરી મગજની અંદર આવશે કે શું કાલ હવારે જઈને ઘરે બધું કાંડી મૂકી દેવી,
તો જલ્દી આત્મજ્ઞાન થઈ જાય
એમ કરવું. આપણે શું સમજીએ, પરદ્રવ્યનો ત્યાગ કરવો એટલે આ દેહ ઉદગલ પિંડ છે એમાં અહંભાવનો ત્યાગ કરવો એટલે એનો ત્યાગ થઈ જાય. કે હું રેખા નથી એટલે એના સંબંધી જે કંઈ મારા વિચારો છે તે ખોટા છે, ખોટા છે, ખોટા છે. ધીરે 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 એમાંથી નીકળતા જવું કે નહીં, નામ રૂપ તે હું નથી. અને એના થકી જે મારું માયનું તો બધું આખું એ પણ હવે કોઈ અહમ અને મમત્વ આ અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો ભાવ એને નિવૃત્ત થવાને અર્થે જ્ઞાનીઓએ છ પદની દેશના. તો આ ત્યાગ કરવો એટલે શું પરદ્રવ્યનો, તો પરદ્રવ્યમાં રહેલી અહમ બુદ્ધિ પોતાની શરીર પર્યાયમાં અહમ બુદ્ધિ છે અને શરીર થકી જે સંસાર છે મમત્વનો એમાં મમત્વ બુદ્ધિ છે. આનો ત્યાગ કરવો એટલે આ પરદ્રવ્યનો ત્યાગ થઈ ગયો. કાંઈ હળગાવવાની જરૂર નથી, ઘરને હળગાવી નાખવું ને પછી હું જાતને હળગાવી નાખું એટલે અહમનો ત્યાગ થાય. આત્મદહન કરે જીવ તો હળગાવી નાખું જાતને તો અહમનો ત્યાગ થાય. અરે જેનો અહમ વધારે પાવરફુલ છે એ જ હળગી મરે. કે મને કીધું કેમ, મારાથી આ સહન થાય નહીં, પતિ ગયું, ભરી જાઓ પણ સિંદરી ભળે પણ વળ, તો અહમ છે. આત્મહત્યા એ અહમ છે અને આ બધું મમત્વ છે. એના કારણે આ મારું છે, સહન થતું નથી, કાંઈ થાય છે મારું છે, કાળ ઝાડ થઈ જાય છે. અહીંયા જે પરદ્રવ્યનો ત્યાગ કરવો એટલે શું સમજવાનું છે, મેં તો ફરી પાછી અવળી સમજાણા તાદાત્મ્ય અભ્યાસ. અન્ય જીવ પ્રત્યે, અન્ય પદાર્થ પ્રત્યે તાદાત્મ્ય, મારાપણાનો ભાવ એટલો બધો છે જે સત્ય નથી પણ જૂઠો છે. જૂઠો કેટલા માટે છે કે જરાક વિચાર લાંબો કરે કે ક્યાં સુધી મારાપણું છે, તો કે કાંઈ એ છે ત્યાં સુધી, કાં હું છું ત્યાં. કોઈ પદાર્થમાં પણ મારાપણાનો ભાવ કયો હોય તો ક્યાં સુધી મારાપણાનો ભાવ શકે, આ પદાર્થમાં મારાપણાનો એની સ્થિતિ સુધી. એની પોતાની સ્વાભાવિક અવસ્થા એ ખતમ થઈ જાય, બરફનો ટુકડો પડ્યો છે અને મને ઘણે એના પ્રત્યે રાગ થાય, કે આઈસ્ક્રીમ ગાઢો છે ભલે ગમે એટલો રાગ હોય, હું આઈસ્ક્રીમ ખાતો નથી પણ મને રાગ ઘણો છે, આ રાગ કેટલો રહેશે, 5 મિનિટ પછી યોગ્ય પતી ગયો, હવે એટલે હવે નથી જતું, મારે દૂધ નથી પીવું. આ રાગ ન ટકે, પરદ્રવ્ય પ્રત્યેનો રાગ પણ ટકે નહીં અને દ્વેષ પણ ટકે જ નહીં. એની અનિત્યતા છે વિચાર. તો સંબંધોની અનિત્યતા, સંયોગોની અનિત્યતા, સંઘની અનિત્યતા, તો આ હું પણ શરીર છે એમાં રાગ છે મારા પ્રત્યે, બહુ પોતાનું વ્યક્તિત્વ પ્રત્યે ઘણો રાગ હોય, હું તો કેવો, હું તો કેવો રૂપાળો, કેવો બુદ્ધિશાળી, કેવો આમ તેમ, કેવો મારો સંબંધ, કેટલું મારો વચ્ચરસુવ, કેટલો મારો પ્રભાવ, આ બધું હું ઉપર છે. કેવું મારું પદ, કેવું મારું માન, ચારે બાજુ જાઉં તો લોકો મને પૂછે, આ બધો રાગ કેરા ઉપર, તો આપ મૂવે તો એટલે તું ગયો તો બધું હેલું ગયું, તો આ પણ અનિત્ય છે. એમ મારો સંસાર છે, સંબંધ છે, સંયોગ છે, આ બધું અનિત્ય છે. આ કે છે પરદ્રવ્ય ત્યાગ કરવો એટલે શું, પરદ્રવ્ય પ્રત્યેની અહમ અને મમત્વ બુદ્ધિ જે યશોદીજી મહારાજે જ્ઞાનસાર સૂત્રમાં આપી પેલા અષ્ટકમાં, કે ના હમ ના મમ, હું નથી અને મારું પણ કંઈ નથી. આખો સંસાર ઉભો છે અહમ અને મમ, હું છું અને આ બધું છે. જ્ઞાની કે છે એક વિચાર જ્યારે આવ્યો કે ના હમ ના મમ, હું નથી, મરવાનો હશે ત્યારે આ શરીર મરશે, અત્યારે જીવતા હું મરી ગયો. તો જેને જીવતા મરતા આવડે એનો અહમ છૂટે. એટલે અહીંયા સમજવાનું કે પરદ્રવ્યનો ત્યાગ એટલે પરદ્રવ્ય પ્રત્યે મિથ્યા મારું એટલે આત્માના નથી, શરીર મારું છે તો હું શરીરનો તો હું છું અને શરીર થકી બધા પદાર્થોનો સંબંધ મારો થી છે, પણ એ મિથ્યાત્વ છે કે સમ્યકત્વ છે? બસ આ વિચારો કે મને કદાચ લાગ્યું કે ખોટું છે આ મારું છે, તો તારું છે ખોટું નથી, કોણે કીધું તારું નથી? પણ તારું છે એ કેના આત્માનું છે કે શરીરનું છે? તો તારું એક શરીરરૂપી વ્યક્તિત્વ છે, એક જીવિતવ્ય છે, તું શરીર રૂપે છો, નામ રૂપે છો, દેહ રૂપે છો અને તું આત્મા રૂપે છો. હવે આ તારું છે એ વાત સાચી, કઈ અપેક્ષા એ છે? કર્મની, દેહની અપેક્ષા એ છે, શરીરની અપેક્ષા એ છે, તારા જીવિતવ્યની અપેક્ષા એ છે, તું નથી આ બધું પતી ગયું તો એ મિથ્યાત્વ છે. પણ મારું સમતા એ મારો સ્વભાવ છે, ક્ષમા એ મારો ગુણ છે, કરુણા એ મારો ગુણ છે. વસ્તુની હોવી ન હોવી એની સાથે કંઈ સંબંધ નથી. અનુકૂળતા પ્રતિકૂળતા જે હોય તે મારી શાંતિનું કારણ મારી સમતા છે. તો સમતા કોની? પોતાની, આત્માની છે, શરીરની નથી. શરીરમાં તો રોગ છે, શરીરમાં પીડા છે, શરીરમાં બાધા છે, અનંત પ્રકારનું દુઃખ છે. પોતે વિચાર કરી શરીર સામું જોઉં તો એક ક્ષણ પણ શાંતિથી રહેવાય એવું નથી. પણ એનાથી હું ભિન્ન છું આવો ભાવ જાગૃત થયો, એમાં સ્થિર થયો અને પછી એને જે શાંતિ છે એ કોની છે? આત્માની છે. મારા આત્મામાં સમતા નામનો ગુણ છે, એની શાંતિ છે. મને ગમે એટલું લાભ નુકસાન થયું, જય પરાજય થયો, પરંતુ મારું કશું નથી એ પ્રકારનો ભાવ જેને સંભાવ છે. તો સંભાવની અંદર એને ત્યારે જે જીવને શાંતિ છે કે બધું લૂંટાઈ જાય, બધું હણાઈ જાય તો પણ મિથિલા બળે તો મારું શું બળે? તો તે વખતે જનક મહારાજાની સમતા છે એ એની આત્માની છે કે શરીરની છે કે રાજા તરીકેની છે? રાજા તરીકેનું એટલે સંન્યાસી તરીકે તો ભાઈ જા બધા બધા પોતાની ઝૂંપડી બચાવવા, એ મારો ગુણ છે. તો મારા ગુણો સમતા, સંભાવ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય. તો જ્યારે જ્યારે હુંપણાનો ભાવ અને મારાપણાનો ભાવ આવે ત્યારે વિચાર કરવાનો કે કઈ અપેક્ષાએ મેં વિચાર કર્યો? તો કે મેં વિચાર કર્યો મારા શરીર અપેક્ષાએ, દેહ અપેક્ષાએ, નામ અપેક્ષાએ, રૂપ અપેક્ષાએ. તો એ મિથ્યાત્વ કે સમ્યકત્વ? તો ત્યાં હવે મારાપણાના ભાવને મંદ કરો અને મને જે કાંઈ કોઈ પણ પ્રકારની અંદર શાંતિ રહે છે, ગમે ત્યારે શાંતિ રહે છે, એ શાંતિ સેના કારણે રહે છે? તો મારો સંભાવ અને કા મારી ક્ષમતા એ રે, તો એ મારા પણ છે. આવો વિચાર અસ્વસ્થ વિચાર કહેવો છે. આગળ અર્થાત જીવમાં આશ્રવનો માર્ગ ખુલ્લો જ રહેવાનો, એ ગમે તે કરે. અને આશ્રવ ખુલ્લો છે એ ક્યારે મુક્તિના માર્ગે છે? હવે ક્યાં સુધી?
એમાં આપણે
શુભાશુભ ભાવ છે એ આપણી લાગણી, લાગણી સમજ નથી. ઘણી વાર ઘણા લાગણીમાં આવીને વાત કરતા હોય ત્યારે આપણને લાગે કે વિવેકો છો. લાગણીની વાતમાં વિવેક એટલે સત્ય સમજણ ઓછું છે, પણ હવે ભાવમાં છે શું કરો અત્યારે, એની લાગણીને પણ સમજવી જોઈએ, માન આપવું જોઈએ. એલા કરે, એલા કર. અહીંયા કહે છે કે એ તેથી જ આત્માએ એવા પરિણામોથી પ્રણમવું બંધ કરવું જોઈએ, તત્વ વિચારણાથી ચાલવું જોઈએ, આવેશ આવેગ લાગણીના એના આધાર ઉપર. કેમ કે લાગણીમાં રાગ અને દ્વેષ બંને, લાગણીનો આવેશ હોય જ્યારે ખૂબ હોય ત્યારે કાં તો રાગનો અતિરેક હોય અને કાં દ્વેષનો અતિરેક, કાંઈ ઇઝ મોર પોઝિટિવ કાંઈ ઇઝ મોર નેગેટિવ. એ સ્વસ્થ નથી, એ ન્યુટ્રલ નથી, એ મધ્યસ્થ નથી, તટસ્થ નથી. એ પ્રવાહ વહેતો છે, જે પ્રવાહ છે એમાં ખેંચાય છે, શણાય. એટલે કે છે આ આશ્રમો બંધ કરવા માટે જીવની શું જરૂર છે, આ તત્વજ્ઞાનની જરૂર છે. અને આ તત્વજ્ઞાન એ આ ભેદ જ્ઞાન, આ ભેદ જ્ઞાનની વાત આવે કે ક્યાં સુધી આ કરે છે. આવા તત્વજ્ઞાનની જરૂર છે, કયા તત્વજ્ઞાનની જરૂર છે, ભેદ જ્ઞાન. જીવને આવા તત્વજ્ઞાનની જરૂર છે. લાગણીના પ્રવાહમાં આવટવાની જરૂર નથી, ઊંધા પડવાની જરૂર નથી. વિચારણા સ્વસ્થ તટસ્થ મધ્યસ્થ વિચાર કરવાનો. શુભાશુભ છે તો શુભનો અતિરેક પણ નહીં, નહીં ભલે એ પણ જીવને બંધનું કારણ થઈ શકે. માટે કોઈમાં અચેતનમાં ચેતનનો આરોપ કરવો આ લાગણીનો આવેશ છે. ભાઈ તારો દેહ અચેતન છે અને એમાં મારે મારું તો હું કરવાનું, હું તો કોઈ નથી, આ લાગણીનો આવેશ તારો. અચેતનમાં ચેતનનો આરોપ છે એટલે તું એના ઉપર વધારે તારી લાગણી કરે છે. આ રાગનો અતિરેક છે, બીજા શબ્દોમાં કહીએ તો આ મોહ અને મૂર્છાના પરિણામ છે. એટલે એને ભેદ પોતાનું કે પારખું. જો ભેદ જ્ઞાનના સૂત્રો પોતાનું કે પારખું એમાં શું આવ્યું, સો અને પર જળ અને ચેતન, પછી વિનાશી કે અવિનાશી. જ્યાં જ્યાં વાત આવે ત્યાં તરત જ જરાક એક સમય માટે ઉપાડવા ઉભા રહેવા, વિનાશી કે અવિનાશી. ત્રીજું સુખદાયી કે દુઃખદાયી. હવે પુણ્ય છે ત્યાં સુધી સુખદાયી અને પુણ્ય ગયું તો પછી એ દુઃખદાયી થઈ જાય. માટે એને સુખદાયી કેવું, કેમ કે સુખદાયી છે અપેક્ષા એ છે. ચા સુખદાયી છે કે દુઃખદાયી, તો કે ગરમ છે ત્યાં સુધી, સાંજે આપે સવારથી બરાબર, કે સવારે તમે પીધી છે ને કહેતા હતા ફર્સ્ટ ક્લાસ છે, શું ચા બની છે અમીરીઓ, ઈ જ છે ભાઈ. ઓલા એ કીધું કે ભાઈ આ ભજીયા વાસી જેવા લાગે છે, આ ગંધ મારે છે, આ શું છે, તો કે તમે લઈ ગયા હતા ને ત્યાર પછી બીજા નથી બનાવ્યા, તમે વાસી કેમ કયો, તાજા જ છે, આના પછી બીજા બનાવ્યા હોય તો વાસી થાય. આ જગતનો નિયમ ભાઈ, તને સુખદાયી લાગ્યું છે તો પાછો બ્રહ્મમાં તું નક્કી નથી કરતો ને કે સુખદાયી, તો સુખદાયી કે દુઃખદાયી, પછી ચેતન કે અચેતન, એના ભેદને જીવ જાણતો નથી ત્યાં સુધી તે પરદ્રવ્યમાં કઈ બુદ્ધિ કરશે. હવે પોતાપણાની પેલા પરદ્રવ્યમાં પેલા પોતા માનશે ને પછી ઈષ્ટ નિષ્ઠ હશે, આ મારું ગમતું ને આ મારું ન ગમતું, ગમો ને અણગમો. પોતાપણાની પછી ઇષ્ટ અનિષ્ટપણાની બુદ્ધિ કરવાનો જો ભેદ જ્ઞાન નથી ત્યાં સુધી આ મૂર્ખાઈ ચાલુ શબ્દ આકરો છે. અને ત્યાં સુધી એટલે આ વૈત્રો શબ્દ એટલા માટે વૈત્રો કે આશરોનો માર્ગ જ્યાં સુધી આ તારી બુદ્ધિ ચાલુ છે તો એને કોઈ ડાપણની બુદ્ધિ કહેવાય નહીં. તો આશ્રવનો માર્ગ ખુલ્લો જ રહેવાનો. શબ્દ શું મૂક્યો છે? ખુલ્લો જ ના આવે જ છે, આવતો જ છે. તું બીજો સોમવાર ને કહેવા કર પણ આશ્રવ ચાલુ છે. તું બીજું કહેવા કરે છે પણ આ ચાલુ છે, મેઘ ચાલુ છે, પાણી ચાલુ છે, આશ્રવ ચાલુ છે. આ તળાવ તારું સુકાવાનું, આ તારું ભવસાગરનું તળાવ ભરેલું છલોછલ. અને ક્યારેક તો તું બધું કરીને પાણી થોડું કર ત્યાં પાછો પાપનો વરસાદ એટલો બધો થાય છે કે તળાવ પાછું છલોછલ. એટલે મિથ્યાત્વનો વરસાદ ચાલુ છે. જયારે નીક માંથી પાણી ઓછું આવે ત્યારે પાછું પોતે વરસે.
Thank you.